મોટા મોટા જ્ઞાનીઓને પણ કસોટીની હેરણ ઉપર ચડાવે એવું અદભુત જેમાં જ્ઞાન ભરેલું છે. ભલભલા વિદ્વાનોની વિદવત્તાને પણ ઝુકાવી દે એટલું જેમાં ઊંડાણ છે. વેદ ઉપનિષદ આદિકનો જે અર્ક કહી શકાય એવો અદભુત ગ્રંથ એટલે વચનામૃત, જેમાંથી આપણે લોયાના 8 વચનામૃત સમજ્યા હતા. પ્રયાસ કરીએ હવે આપણે 9મું વચનામૃત સમજવાનો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષ સુધી છઠ્ઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા અને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાણી બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામી અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજવાનો હેતુ શો છે? આત્માનંદ સ્વામી પ્રશ્ન અખંડાનંદ સ્વામી પૂછ્યો, મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચારે કેમ કરીને ઉદય થાય? બહુ સરસ પ્રશ્ન, આ એક પ્રત્યેક મુમુક્ષુનો પ્રશ્ન છે કે મારે વૈરાગ્યવાન થવું હોય તો શું કરવું પડે, અથવા તો કેવી રીતે વર્તીએ તો વૈરાગ પ્રગટ થાય, કેવી રીતે વર્તીએ તો ધર્મ દ્રઢ થાય, શું કરવું તો ભક્તિ ઉદય થાય, કેમ કરવાથી જ્ઞાન પ્રગટે? અદ્ભુત પ્રશ્ન પૂછો. પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ્ય તો એમ ઉપજે છે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વે જીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષણ સમજે ત્યારે વૈરાગ ઉપજે. વૈરાગ ઉપજવાની રીતે તમારું ઉપજાવો છે ને, કે એમને રહેવા દેવું છે? અને હકીકત છે, મોક્ષને માર્ગે વૈરાગ છે ને ચરણ છે. વૈરાગ જેને પ્રગટ થાય ને એ જ મોક્ષને માર્ગે સ્પીડ પકડીને ચાલી શકે. વૈરાગ વિનાનો માણસ સ્પીડ ન પકડી શકે, કારણ કે વૈરાગ વિના તરછટ વિષયનો ત્યાગ ન થાય અને વિષયનો ત્યાગ થયા વિના આ માર્ગે હલાય જ નહીં. વિષયનો ત્યાગ કરી શકે એ જ આ માર્ગે હાલી શકે. એટલે બહુ અદ્ભુત વાત મહારાજ બતાવે છે કે જેને વૈરાગ પ્રગટ કરવો હોય એના માટે વિધવિધ ઉપાયો છે. કાળના સ્વરૂપને જાણે, એટલે આપણા મનમાં થાય કાળનું સ્વરૂપ એટલે શું? તો કે બધા પ્રકારના પ્રલયની સ્થિતિને સમજે. ચાર પ્રકારના પ્રલય છે, નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. એમાં નિત્ય પ્રલય એવો છે જે ક્ષણે ક્ષણે ફેરફાર થાય. નિત્ય પ્રલય તો ચાલુ જ હોય, નિત્ય એટલે ચાલુ ને ચાલુ, ફૂલ ખીલે કરમાય જાય. એ 8-10 કલાકનો વચ્ચે ગેપ ગયો, ક્યારે કરમાણું? તો કે એ જ્યારે તમે તોડ્યું ત્યારથી જ કરમાવાની શરૂઆતમાં એ ચાલુ થઈ જ ગયું હતું. એમ એની ઘટના ચાલુ થઈ જ ચૂકી હતી, ભલે દેખાય કે ન દેખાય, પરંતુ પદાર્થમાં જે ફેરફાર થાય છે નિત્ય પ્રલયને અવલંબન કરીને થાય છે. બાળક જન્મે નાનું હોય, કાળા ભમરવાળો હોય અને કાળાંતરે ધોળા છેતર થઈ જાય, કે ગોત્યો જડે નીકાળો, તો એક દિવસે થઈ ગયા? તો કે ના, જ્યારથી જન્મો ત્યારથી પ્રક્રિયા ચાલુ હતી. દેખાતી હતી યા તો નહોતી દેખાતી, પણ પ્રક્રિયા ચાલુ હતી અને એક દાડો કાળામાં ધોળી થઈ ગઈ. એ જે ઘટના ઘટી નિત્ય પ્રલયને અવલંબન કરીને ઘટી છે. અને શરીર એક દાડો નાનું હોય અને વૃદ્ધ થઈ જાય, ખબર નથી પડતી. બોલો, આ 70 વર્ષના દાદાને કોકને પૂછો ને, દાદા આ બાળપણમાંથી વૃદ્ધ પણ થયું કેમ, કેટલોક સમય કેવો ગયો ઝડપી? તો કે ખબર ન પડે, સમય ગઢા થઈ ગયા. કે હજી એમ લાગે છે કાલે હવાર આવ નાના બાળક હતા અને મોલીખડાના બળદ કરીને રમતા હતા, કાલ હવારે તો ગઢા થઈ ગયા. મને હમણાં વિચાર આવતો હતો, હું એવું કહેતો હતો, મને મનમાં હતો એમ કે મન નમરતો નહીં જ આવે, પણ મળો એવું લાગવા માંડ્યું આવી જાય. કો બે તાળ અસણ મીડ્યા કરવા. એ કેમ ઘટી ઘટના? તો કે નિત્ય પ્રલયને અવલંબને કરીને. બેતાલા છે ને એ ગઢપણનો પ્રારંભ કાળ છે, ત્યાંથી પછી શરૂ. બેતાલાનું સેટિંગ કરવા જાય ને તે કાનવી હદે માળા, એનું સેટિંગ કરવા જાય ને મનમાં થાય બેતાળાનું સેટિંગ કરી, કાનનું સેટિંગ કરીને તે પાછ તેતાળ આવી જાય. એ શું ખબર તમને? મોતી આવી જાય ત્યાં તો એ તેતાળા. એ પછી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે, એમાં પછી સુધારો ઝાઝો થાય નહીં, બહુ મહેનત કરાય નહીં. પછી મહેનત વધારાય, પણ શેની? ભજનની મહેનત વધારાય. ઓલી મહેનતમાં જાદુ પડાય અને ગમે એટલી મહેનત કરો તે ગઢું થઈએ છૂટક્યો છે. હવે એને એણે ટન મારી દીધો, સમજાણું, એણે ઘરડું થવાનો ટન મારી દીધો અને પછી એમાં સુધારો લાંબો થાય નહીં. હવે પ્રારંભકાળ શરૂ થઈ ગયો. ભગવાનનો ભક્ત વૈરાગ્યને શા માટે પામે, અથવા તો આ બધા વિચારો શા માટે કરે? અંદરથી જીવ જાગી જાય કે મરી જાશું કાલ સવારે, ભજન કેદી કરીશું, માટે મંડી પડીએ જગતનું જોયા વિના, જગતના બંગલા જોવાનો બંધ કરી દઈએ, જગતના સુખ જોવાનું બંધ કરીએ અને મોક્ષ માટે મંડી પડીએ. આ દુનિયા તો વાહ વાહ કરે જાહે અને મોક્ષ બગાડી નાખશે. અરે તમારી જેવું તો કોઈ કરી ન શકે, બાકી કેવું પડે આમ? અને આપણે તૂટી મરીએ, સમજણું, એ શબ્દ સાંભળે ના પડે, તૂટી મરીએ, મોક્ષ હોતી બગાડી નાખીએ કહો. અને એનું એ જગા જરાક જો આમ તેમ દેખાય તો કે એના ક્યાં ઠેકાણું દમું, તો આપણને ખબર જતી નહીં, આમાં એવું જ હોય કે કહો. એટલે આ જગત ક્યારે વખાણે, ક્યારે નિંદે, કાંઈ નિર્ધાર નહીં. માટે ડાહ્ય પુરુષ નિત્ય પ્રલયનો વિચાર કરે અને વિચાર કરે એમાંથી વૈરાગ પ્રગટે. બીજો નૈમિતિક પ્રલય, નિમિત્ત પ્રલયમાંથી પણ એને વધારે સ્પીડ પકડાય છે વૈરાગની. નિમિત્ત પ્રલય એટલે વિરાટ બ્રહ્મા સુએ એ નિમિત્તે થતો પ્રલય, તે નિમિત્ત પ્રલય. જોકે આમ વાત આપણને સામાન્ય લાગે છે નિમિત્ત પ્રલયની, પણ વિચારો તો એ પણ વૈરાગ ઉપજો એવી જ વાત છે. કારણ કે વિરાટ નારાયણનો એક દિવસ થયો, પરંતુ એમાં 14 મનુ જતા રહે છે અને 14 ઇન્દ્ર જતા રહે, બ્રહ્મા શંકર વિષ્ણુ ત્રણે નાશ, અને 1000 ચોકડી વીતે, 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર, 1000 કલયુગ, ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશનો નાશ અને ત્યારે વિરાટને એક દિવસ થાય. ભક્તો વારંવાર જ્ઞાન ઉપર વધારે આપણે ટન મારી દઈએ છીએ એનું કારણ આ છે કે નિષ્ઠા સમજવાની બહુ જીવને જરૂર છે. જગત જેને માટે ગાંડું થયું છે એની આવરદા તમે જુઓ, વિરાટ નારાયણને એક દિવસની આવરદા છે, લો એની આવરદા તમે જુઓ, તોય મનમાં એમ થાય કે આને ભજીને આપણે શું લઈ લેશું, હે? તોય વિચાર ઉપજે કે આને ભજવાથી આપણને કાંઈ નહીં મળે. એના કરતાં આત્યંતિક પ્રલયને અંતે પણ આજે જે જેવા છે એવા ને એવા જે રહે છે એને ન ભજીએ. આ તો નિમિત્ત પ્રલયની અંદર એક જ દિવસ, બસ વિરાટને એક જ દિવસમાં નિમિત્ત પ્રલય થાય અને આ કડુરું ભૂ કરતા પૂરવાનું, કહો. 10 લોકનો પણ નાશ, આ મૃત્યુલોકનો નાશ, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતળનો નાશ, ભૂરલોક અને સ્વર્ગલોક ઉભી સાફ. ભુવનના ઘડનારા રહી જાય છે અને ભુવનપતિ હાલ્યા જાય છે. ઉપરના 4 લોક રહી જાય છે, સત્ય લોક રહી જાય છે, પણ એના અધિષ્ઠાતા બ્રહ્મા હાલ્યા જાય છે. બ્રહ્માનો નાશ, શંકરનો નાશ, વિષ્ણુનો નાશ, એને કહેવાય નિમિત્ત પ્રલય. આ વિચાર જ્યારે કરે કે આવા હારા હારા માનધાતા વાયલા જાય છે, તો આપણે તો કાલ હવાના ફટાકીએ જેવું જીવન લઈને આવ્યા અને ભગવાન નહીં બીજી તો મરી જાહુ એમ. અને આપણે એમ માની કે આમ કરેલું આમ કરેલું આમ કરેલું કોઈનું પૂરું થયું નથી, થવાનું નથી, અને આપણે નહોતા તે દાડે બ્રહ્માંડ હાલતું હતું ને આપણે મરી ગયા પછી હાલવાનું છે, ખોટું માની બેઠા છીએ, ખોટું માની બેઠે છે કે આપણે લઈને બધું હાલે છે એમ. એ મિથ્યા અહંકાર છે, મિથ્યા અહંકાર છે. શકટનો ભાર જેમ સ્વાન તાણે, જેમ એમ મને ગાડે હાલ્યું જતું કૂતરું હું તાણી રહ્યો છું એવું મારું અજ્ઞાન છે એમ વિચાર પ્રગટે, એમાંથી પણ વૈરાગ થાય છે. ત્રીજો પ્રાકૃત પ્રલય, એને જાણવાથી પણ વૈરાગ થાય છે. પ્રાકૃત પ્રલયને જાણવાથી કેમ વૈરાગ થાય છે? તો કે પ્રકૃતિથી ઉપજુ કાર્ય માત્ર વિનાશને પામી જાય છે. એક દિવસ વિરાટનો જ્યાં થાય તે નિમિત્ત પ્રલય થઈ જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા વૈયા જાય, એવા તો 100 વર્ષની વિરાટની આવડતા છે. હજારો બ્રહ્મા વિષ્ણુ મહેશ થાય, હજારો મરી જાય ત્યારે વિરાટની આવડતા પૂર્ણ થાય છે. હવે એના 100 વર્ષ થાય ને ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય છે, એના 100 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય છે. એવા તો પ્રધાન પુરુષ 100 વર્ષની આવડતા રાખે છે. એ પ્રધાન જ્યારે જાય વચ્ચે વિરાટ આર્દિક તો કંઈક ઉલી જાય ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે. આ વિચાર જ્યારે થાય ઓહો આ વહી જાય, એમાંથી પણ વૈરાગ પ્રગટ થાય છે. અને મહારાજ કે ચોથો આત્યંતિક પ્રલય, પ્રધાન પુરુષ વહી જાય બધું હંકેલાય જાય તો મહાપુરુષને તો રૂવાડું હલતું નથી, કારણ કે એનો એક જ દિવસ થયો હોય, એને જ એક જ દિવસ થયો હોય. એવા તો 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વરણ 100 વર્ષની આવડતા મહાપુરુષ રાખે છે. 100 વર્ષ પૂરા જ્યારે થાય ત્યારે આત્યંતિક પ્રલય થાય છે. અને આત્યંતિક પ્રલય થાય ત્યારે અંત્યના 38માં વચનામૃતમાં મારે સ્પષ્ટ બતાવ્યું, એ વખતે કાંઈ પણ રહેવા પામતું નથી, અમે રહીએ છીએ મહારાજ કે હું રહું છું, મારું ધામ રહે છે, મારા મુક્ત રહે છે, બાકીનું કાંઈ રહેવા પામતું નથી. આવો વિચાર જ્યારે ઉપજે ત્યારે મનમાં એમ થાય તો પછી અખંડ રહેવા એવું જ કંઈક કરી લઈને, અને એવું કરવું હોય તો સ્વામિનારાયણ 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 ભજન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મહારાજ કે આ 4 વાતને જ્યારે સમજે, ચારે પ્રલયને જ્યારે સમજે ત્યારે એને વૈરાગ પ્રગટ થાય. બ્રહ્મા સ્તંભ પર્યંત સર્વે જીવનું આયુષ્ય જાણે, આ બધા હેલા જવા નિમિત્ત પ્રલયમાં એમ જ્યારે ખબર પડે ત્યારે મહારાજ કે એને વૈરાગ પ્રગટ થાય છે. અને પિંડ બ્રહ્માંડ આ શરીરનો તો કાળ નાશ કરી નાખશે પણ આ બ્રહ્માંડને પણ એક દાડો ભરખી જાહે કાળ. આ વિચાર જ્યારે થાય છે ત્યારે મહારાજ કે વૈરાગ પ્રગટ થાય છે. અને જ્ઞાન તો એમ થાય છે, જો બહુદારણ્ય સાંદોગ્ય કઠવલી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા વાસુદેવ મહાત્મય વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે છે. આ બધા શાસ્ત્રો જેની અંદર શું કરવા જેવું છે, શું નથી કર્યા જેવું, શું સનાતન છે, કઈ વસ્તુ સાર છે, કઈ વસ્તુ અસાર છે, એની બહુ અદભુત અદભુત વાતો બતાવેલી છે. પણ મહારાજ કેનો વિભાગ કરનારા કોઈ સદગુરુ જોઈએ, કોઈ ભગવાનના ખરેખરા સાધુની પાસેથી વાતને સમજ્યા હોય તો મહારાજ કે એને જ્ઞાન પ્રગટે. શું જ્ઞાન? કેવું જ્ઞાન? તો કે એક દિવસ એવો આવે છે, એક દિવસ એવો આવે છે કે સારમાં સાર એક ભગવાન છે અને એક ભગવાન સિવાય કશું રહેવા નથી પામતું, એક ભગવાન જ રહે છે. અને એ જ ધ્યાન કરવા યોગ્ય છે, એ જ ભજન કરવા યોગ્ય છે, એ જ ઉપાસના કરવા યોગ્ય છે. આમ સમજાય એમાં મન લાગે ને બીજામાં થુખડી જાય, આનું જ્ઞાન. અને જ્ઞાનનું આ જ ફળો, બાકી ગમે એવો જ્ઞાની થયો સમજી લો તમે, જબરો જ્ઞાની થયો, ભલભલા વિદ્વાનોને પાછા હટાવી દીધા, શાસ્ત્રાર્થની અંદર ભલભલાને ઢાળી દીધા, આવો જબરો જ્ઞાની છે પણ વિષયમાંથી ઉખડ્યો નહીં, ભગવાનમાં જોડાણો નહીં, તો એના જેવો કોઈ અજ્ઞાની નથી, એના જેવો કોઈ અજ્ઞાની નથી. દુનિયાને જ્ઞાની જાણે પણ એ જ મોટો અજ્ઞાની છે. જેને ખબર નથી બિચારાને, એ તો ચોટ્યા છે અને બધી ખબર છે તો ઉખડ્યો નહીં, માટે એના જેવો કોઈ અજ્ઞાની નહીં. વૈરાગનું સ્વરૂપ પણ એ જ છે ને, વૈરાગની વાત સાંભળવાથી કામ પતતું નથી, પણ ચારે પ્રકારના પ્રલયને જાણે, બ્રહ્મા પર્યંત બધા નાશ થઈ જાય એમ જાણે, આ બધું જાણી ભગવાન શ્રી ઇતર કોઈ જગ્યાએ પ્રીતિ ન રાખે, સમજે કે આ બધા તો કાળનું ભક્ષણ છે અને ઉપાસના કરવા યોગ્ય તે એક પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ છે, આમ સમજે તો એ ખાચો વૈરાગી સર્વથી પર તત્વ તો બસ આ જ છે, આમ જ વળગાય, બેકી ક્યાંય ન વળગાય, એમ જેને હા પડે એ સાચો જ્ઞાની છે. અને ધર્મ તો એમ ઉપજે, ધર્મ ઉપજવાની વાત છે. જો આજ્ઞવલ્લેખ્ય ઋષિની સ્મૃતિ, મનુ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે. બધી સ્મૃતિની અંદર ધર્મની વાતો લખી છે, ધર્મ એટલે આચરણની વાતો લખી છે, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવાથી જીવ સુખ્યો થશે, આમ કરવાથી દુખ્યો થશે, આ વસ્તુનો ત્યાગ કરવો, આ વસ્તુ સ્વીકાર્ય કરવી, આનો નિષેધ છે, માટે એ ગ્રાહ્ય ન કરાય, આને જ ગ્રાહ્ય કરી શકાય, આવી વાતો બધી ઉપનિષદો આદિકની અંદર જેમ લખી હતી જ્ઞાન ઉપજવા માટે, એમ સ્મૃતિની અંદર આ બધી વાતો લખેલી છે એનું વાંચન કરે, વાંચન કરીને એમાંથી સારું સારું ગ્રહણ કરે, અને સારું સારું ગ્રહણ કરે તો ધર્મ ઉપજે છે. એ તો હકીકત છે ને. તમે જેનું પ્રતિપાદન થયેલું હોય એની વાત બહુ જ તમે સાંભળો એટલે ઓટોમેટિક એવા ગુણ આવે જ. તમે વૈરાયની ખૂબ વાતો સાંભળો એટલે મનમાં એમ થાય સંસારમાં હું લેવાનું ભગવાન ભજી લઈએ. ભક્તિની ખૂબ વાતો સાંભળો તો મને તરત એમ થાય કે હાલો હવે બધું છોડી અને ભગવાનની મૂર્તિમાં લાગી જઈએ. જ્ઞાનની ખૂબ જ્યારે વાતો સાંભળો ત્યારે ઓટોમેટિક એમ થાય નિષ્ઠા તો એક સ્વામિનારાયણની, બાકી બધું કાંઈ નહીં એમ. ધર્મની જ્યારે વાતો સાંભળો ત્યારે એમ થાય જીવંત આવું આચરણવાળું કરવું જોઈએ, નત્ર માણસનો દેહ મળ્યો તોય શું અને ન મળ્યો તોય શું. અરે ભલા માણસો આ તો બરાબર, પણ જગતની બહુ વાતો સાંભળો કે ફલાણા આટલા રૂપિયા રોક્યા હતા ને આટલા થયા, ઓલે આટલા રોક્યા હતા ને આટલા થયા, મારી સામે કાલ હવારે લારી ફેરવતો હતો, લ્યો રીંગણા બટેકા વેચતો હતો, અને એને બદલે ગાડીઓ ફેરવતો થઈ ગયો, બસ એને આ જગ્યાએ રૂપિયા રોક્યા ને ઓલે ફલાણે આ જગ્યાએ રોક્યા, એવી બહુ જો વાત સાંભળો તો આમાં લાગ્યું મન આમાંથી બહાર નીકળી જાય અને પછી એમાં લાગી જાય. સમજાય? જેની વારંવાર વાત સાંભળવામાં આવે છે એવું અંતઃકરણ થાય છે, એવું અંતઃકરણ થાય છે. માટે વાત સાંભળતા મુમુક્ષ વિચાર કરે, વાત સાંભળતા મુમુક્ષ વિચાર કરે કે રખે ને કોઈ વાત એવી તો નથી ને જે મારા મોક્ષની અંદર વિઘન ઊભું કરે, એવી કોઈ વાત તો નથી ને. એવો ડાહ્યો પુરુષ, એનું જ નામ ડાહ્યો પુરુષ, જે વાતનો વિભાગ કરી જાણે, વાતનો વિભાગ કરી જાણે. ભલા માણસો વિચારો તો ખરા, મહારાજ એમ કહે કે કથા વાર્તાની અંદર પણ વાતનો વિભાગ જો કરવો પડતો હોય તો બીજી ત્રીજી વાતમાં તો વાતનો વિભાગ કરવો જ પડે, અને જો વાતનો વિભાગ કરતા ન આવડે તો વાત મોક્ષ પણ બગાડી નાખે. એટલે જેવી વાત મુમુક્ષ સાંભળે છે એવોનું અંતઃકરણ થાય છે, એવું અંતસ્કરણ થાય છે. એટલે તો મોટા મોટા સંતો ગ્રહસ્થની પાસે નાના સંતોને બેહવા ન દેતા, હરિભગતને બેહવા ન દેતા, એટલા હાટું, કારણ કે એની પાસે જગતની વાત હોય તે લઈ લઈને પાછું આડુંડું ઘૂમડી ઘૂમડીને છેવટે કાંઈક સંસારની વાત કરે. અને માનો કે ક્યારેક રજોગુણ તમોગુણ વર્તતો હોય, ઓલ્યાને નાખેલો શબ્દ ક્યારેક જાડવું થઈ જાય, ત્યાંનો મોક્ષ બિચારાને બગાડી નાખે. સંતો કેટલું અનુસંધાન રાખતા તેમ. પ્રસિદ્ધ વાત છે જેતપુરની અંદર બાલમુકુંદાસ સ્વામી આવેલા અને પોતે નક્કી કર્યું હતું અહીં આપણે 15 મહિનો રોકાવું છે. એક સાધુ જોડમાં, સાધુની ઉંમર નાની હતી, 12-15-18 વર્ષની ઉંમર છે, અને સ્વામી ધર્મશાળામાં બેઠા હતા અને એ સાધુ દાદર ચડતા હતા. તો બીજો છોકરો 8-10 વર્ષનો અને ઊભો રાખીને કાંક પૂછતા પેલા સાધુ, થોડીક વાતો કરી અને પછી એ સ્વામી જઈ ગયા. પેલો છોકરો જતો રહ્યો. બાલમુકુંદાસ સ્વામી પેલા સાધુને કીધું, સાધુરામ જોડી તૈયાર કરો, આપણે જૂનાગઢ નીકળવું છે. પેલા સાધુએ પ્રશ્ન કર્યો, કેમ સ્વામી આપણે તો 15 મહિનો રોકાવું હતું ને? તો કહો રોકાવું તો હતું પણ હવે નીકળવું પડે એમ છે, અર્જન્ટ છે. તો પણ એવું શું અર્જન્ટ છે? તો તમે પેલા છોકરાને શું પૂછતા હતા? તો હું તો પૂછતો હતો તું કેટલામાં ભણ છો એમ, પાસ થયો કે ના પાસ થયો. કે ન પાસ થયો તો તું પાસ કરી દેવાનો હતો. બોલો કેટલું અનુસંધાન, કેટલું અનુસંધાન એમ. અને ઓલો મુમુક્ષી કેટલો સાધુ ડાહ્યો, આંખીઓમાં આહોડા લાવી દીધા ને કીધું, ગુરુદેવ આજ ભૂલ કરી જિંદગીમાં ફરીને ભૂલ નહીં થાય, એમ અમારી ભૂલ થઈ ગઈ, જિંદગીમાં ફરીને ભૂલ નહીં કરું. સ્વામી રાજી બહુ થયા અને જિંદગીમાં ભૂલે ન કરી. અને મહાન સાધુ બિના નામ પડ્યું કેશવદાસ સ્વામી, મહાન બ્રહ્મનિષ્ઠ સાધુ થયા. કહો આટલી આટલી વાતનું અનુસંધાન મોક્ષને પથે રાખવું પડે એમ. કારણ કે શબ્દ બહુ ભયંકર છે, શબ્દ બહુ ભયંકર છે. આ જગતમાં શબ્દ જેટલો ભયંકર છે, શબ્દ માણસને જેટલો મહાન બનાવી શકે એટલું કોઈ ન બનાવી શકે, અને શબ્દ માણસને જેટલી પતનને માર્ગ લઈ જાય એટલું કોઈ ન લઈ જાય. માણસને પતાવી દે શબ્દ તો, અને માણસને માણસ મટાવીને મહાપુરુષોત્તમ કરી દે શબ્દ. એટલે જેવા શબ્દ સાંભળે એવો માણસ ધીમે 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 કરતા ટન મારતો એવો પણ થઈ જાય. વિચારો, દીનાનાથ ભટ્ટને કઈ નિર્વિકલ્પાનંદ સ્વામી જ્ઞાન તરત આપડી ગઈ છે, પણ શબ્દો પર શબ્દ, શબ્દો પર શબ્દ, શબ્દો પર શબ્દ કેવા માણસના અંતરને ભેદી નાખ્યું તમે કલ્પના તો કરો. 4 વેદનો ભણેલો માણસ, 18,000 જેને શ્રીમદ ભાગવતના શ્લોક કંઠસ્થ, આવા માણસના અંતરને પણ શબ્દે ભેદી નાખ્યું કલ્પના કરો. અંતરને ભેદી નાખ્યું. અને દિનાનાથ ભટ્ટ જાણતા હતા કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે, આ તો પ્રગટ છે. મહારાજ જયારે દિનાનાથ ભટ્ટને કીધું, દિનાનાથ 18,000 શ્લોક કંઠસ્થે મોક્ષનો કયો માન્યો? ઉત્તર જયારે ન થયો અને મહારાજ જયારે ઉત્તર કર્યો ને ત્યારે ભરસભા ઊભા થઈ દંડવટ કરીને મહારાજના પગ પકડીને કીધું, કૃપાનાથ આપ તો સ્વયં સર્વેશ્વર છો, પરબ્રહ્મ છો, માલિક મારા વિદવત્તાની ગુમાનતામાં હું કદી પણ મોક્ષની વાત સમજી ન શકી, આપ તો સર્વેશ્વર છો. આવો જબરો પ્રકાંડ પંડિત, પરંતુ નિરુકલ્પાનંદ સ્વામીને શબ્દનો પ્રહાર, શબ્દનો પ્રહાર, એનો અંતઃકરણ એક દાડો ભેદી નાખ્યું. અને કલ્પના કરો, આપ તો સર્વેશ્વર છો એમ કહીને ભરસભામાં પગ પકડીને રોનારો માણસ, એને કંઠી તોડી નાખી સ્વામિનારાયણની, કલ્પના કરાય. એટલે શબ્દ બહુ ભયંકર વસ્તુ છે, શબ્દ બહુ સારી વસ્તુ છે. શબ્દથી જ માણસ મોક્ષને માર્ગે હાલી શકે છે, શબ્દથી જ માણસ મોક્ષ માર્ગ થકી પડી જાય છે. એટલે શ્રેષ્ઠ શબ્દ સાંભળવાથી માણસની પ્રગતિ થાય છે અને ક્યાંય નો ક્યાંય પહોંચી જાય છે. બહુ અદભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે આજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું જયારે શ્રવણ કરે અને આનું વ્યવસ્થિત મનન કરે તો એમાંથી ધર્મ ઉપજે છે. એમાં જયારે વાત આવે કે માણસનો દેહ મળ્યો તો શું કામ ધર્મનું પાલન ન થાય, અને જો પાલન નહીં કરે, ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો આવું પાપ ભોગવવું પડશે, અને ભખ દેખાનો પાછો વળે અને ભગવાન ભજતો થઈ જાય અને ધર્મને પાળતો થઈ જાય. મહારાજ કે એમાંથી ધર્મ ઉપજે છે અને તેમાં નિષ્ઠા આવે ને ભક્તિ એમ ઉપજે છે. ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે, તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, સ્વેપ્તદ્વીપ આદિ ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે તથા રામકૃષ્ણ આદિ જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેની હેતે સહિત સાંભળે તો ભગવાનની ભક્તિ ઉપજે છે. ભગવાનમાં ભક્તિ માને પ્રેમ ઉપજવાની વાત છે. ભગવાનમાં પ્રેમ કેમ ઉપજે? તો મહારાજ કે ભગવાનના દરેક ધામને જાણે, ભગવાનના અવતારના સ્વરૂપને જાણે, રામકૃષ્ણ આદિ ભગવાન અવતારો થાય તેને જાણે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને જાણે. આમ હું જાણવાનું તમને ખબર છે? એ એમ જાણે કે ઓહો હો હો કેવડા મોટા ભગવાન, મને મળ્યા ભગવાન કેવડા, આ બધા આ બધું કાર્ય કરનારા આ છે, આવડા મોટા, અને મહિમા સમજાય. ઓહો હો કેવડા મોટા ભગવાન, અને મારા જેવા પામર જીવના મોક્ષને માટે કેટલા સરળ બનીને વર્તે છે, આવો અદભુત મહિમા સમજાય. અને મહિમા સમજાય એટલે ફળ શું મળે? એમાં પ્રીતિ થાય. શું થાય? જેનો મહિમા સમજાય એમાં પ્રીતિ થાય. યાદ રાખજો, મહિમા સમજાણા વિના પ્રીતિ કોઈ દી થાય નહીં. પછી સાચો સમજાય ખોટો સમજાય, પણ મહિમા સમજાણા વિના પ્રીતિ થાય નહીં. ભગવાન પૃથ્વી પર આવ્યા હોય ને તો ભગવાનનો મહિમા ન સમજાય ત્યાં સુધી પ્રીતિ થાય નહીં. ભલે ના પૃથ્વી પર ભગવાન સ્વયં પધાર્યા હોય, એનો મહિમા સમજાવવો પડે તો પ્રીતિ થાય. મહિમા ન સમજાય તો પ્રીતિ થવાની કોઈ શક્યતા નહીં. અને પ્રીતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એની વાત પણ મનાવવાની કોઈ શક્યતાઓ નહીં. મહારાજ કે આ બધાય મહિમાની વાતો જ્યારે સાંભળે ત્યારે એને ભગવાનમાં પ્રીતિ થાય છે અને પછી ભક્તિ ઉદય થાય છે. રામકૃષ્ણ આદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, બોલો હેતે સહિત સાંભળે કે ઓહો સાગર ઉપર સેતુ બાંધ્યો, ગજબ કહેવાય. બાકી ટચલી આંગળી ઉપર ગોર્ધન તોડ્યો, ગજબ કહેવાય. ઓહો કેવડા મોટા ભગવાન, કેટલી તાકાત. અને વિચાર કરે એમાંથી પ્રીતિ બંધાય, અને પ્રીતિ એ ભક્તિ છે. આ બધી વસ્તુ પ્રીતિ કરાવે, યાદ રાખજો. આ બધી વસ્તુ શું કર્યું? પ્રીતિ કરાવે, પણ આને પાછી જ્ઞાનની જરૂર પડે. આ ભક્તિ ઉપજાવી પાછા જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન માટે પ્રથમનું 27મું ખોલવું પડે. પૂર્વે જે જે ઐશ્વર્ય પ્રતાપ ઘટી ગયા, ભવિષ્યમાં જે ઘટશે, વર્તમાનમાં જે ઘટે છે, મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એ વતે જ ઘટનાઓ ઘટે છે. આવું જ્ઞાન પણ સાથે હોવું જોઈએ, અને તો આને સાંભળ્યા પછી ઉલટાનો અવળો ખેંચાઈ જાય. સમજાય? ભગવાનને મૂકે પડતા પ્રગટને મૂકીને પરોક્ષમાં લાગી જાય, ત્યારે પાછા જ્ઞાનની જરૂર પડે. એટલે મહારાજ કે ભગવાનનો મહિમા સમજવાથી ભક્તિ ઉદય થાય છે. અને ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય, ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિ હોય તેનું શ્રવણ કરે તો ઉપજે છે. પ્રથમ કાચી મતી હોય, કર્મકાંડ આદિ શાસ્ત્રનું વાંચન કરે, શ્રવણ કરે, અથવા તો ધર્મ પાલન માટે, ધર્મ પાળવાથી ભગવાન કેવા રાજી થાય છે વગેરે વગેરે વાતને સાંભળે, એમાંથી ધર્મ ઉપજે છે. માને પ્રથમ મહારાજ કે ધર્મનું દઢીકરણ થાય છે. અને ભક્તો અહીં કાચી બુદ્ધિ શબ્દ વાપર્યો, કાચી બુદ્ધિ એટલે કાચી બુદ્ધિનો આપણે શું ઉપયોગ અર્થ કરીએ ખબર? નાનો 7-8 વર્ષનો હોય ને સાંભળે તો એના હૃદયમાં ધર્મ ઉપજે, આ બધી સ્મૃતિની વાતો સાંભળે, અથવા તો નિયમ ધર્મથી આ ફળ શ્રુતિ થાય આવું બધું સાંભળે, અને 7-8 વર્ષનો હોય તો એના હૃદયની અંદર ધર્મ પ્રગટ થાય. પણ કાચી મતીનો અર્થ એવો થતો નથી. કાચીની મતીનો અર્થ અહીં કેવો થાય ખબર છે? જેનું મગજ કોરું પીડ્યું છે. કેવું છે? કોરું. એને ધર્મના પાલનથી શું પ્રાપ્તિ થાય, અધર્મથી શું ભોગવવું પડે, એવો કોઈ શબ્દ એના મગજમાં ઘૂસ્યો જ નથી. એ પોતાની રીતે અલમસ્તકો જિંદગી જીવે જાય છે, અને એવા કદાચ એને 50 વર્ષ કાઢી નાખ્યા તો હજી એની કાચી મતી જ છે. સમજણું? હજી એની કાચી મતી જ છે. અને એને એવા જોરદાર શબ્દો પડે એટલે તરત જ ટન મારી જાય, ને મનોમાં એમ થાય કે ઓહો, ભગવાન ભજાય વિના છૂટક્યો નથી, નિયમ ધર્મનું પાલન કર્યા વિના છૂટક્યો નથી, જો પાલન નહીં કરું તો આ પાપ તો મારા ભૂકા કાઢી નાખશે. તમે જુઓ, મુંજાસુર એક એકને યાદ કર્યો, તેમ મુંજાસુર, જોબન પગી, જેટલા જેટલા મહાભરાળી થયા કાયા સંધિ, એનો પેલો શેનો ઉપદેશ આપ્યો? ધર્મનો. હે મુંજાસુ, આ પાપાચાર તું કરી છો, આ પાપાચાર તું કરી છો, ભગવાન નહીં ભજ, આ બધાનો ત્યાગ નહીં કર, હિંસાનો ત્યાગ કર, અહિંસા પ્રમાણે નહીં વર્તીશ તો તારે બધું ભોગવવું પડશે, અજમના દૂતો મારી મારીને તને તોડી નાખશે. હિંસાનો ત્યાગ કર, અહિંસાનો સ્વીકાર કર, ઈશાનો ઉપદેશ છે, ધર્મનો. અને કાચી મતી હતી, વરો તો પચાથ હતા પણ મતી કાચી હતી. આ જુદી એવો શબ્દ ભેજા ઉપર આવ્યો નહોતો, અને તરત જ વાતનો શિકાર થઈ ગયા અને જીવન બદલાયું, આખું ટન મરાઈ દીધો. એટલે તમે જુઓ, સત્સંગી નવે નવો સત્સંગી થાય ને, ફૂફાડા મારતો આગળ જાય, ફૂફાડા મારતો, કારણ કે મતી હાવ કાચી છે. અને એ બારી બધી આટા માર્યા પણ એમાં તો કશું જોવા ન મળ્યું બિચારાને, એટલે ફૂફાડા મારતો આગળ વધી જાય. પણ ઘણા એવા જોવા મળે, મારે તો 4 પેઢીનો સત્સંગ છે, ને કોઈ કે 6 પેઢીનો સત્સંગ છે, ને કોઈ કે 7 પેઢીનો છે. 10નો જે નથી કહેતા, ખબર પછી 10 પેઢીનું કહે પાછો. પણ વાણીમાં જ હોય, જીવનમાં કાંઈ ન હોય. કોણ એના મોઢામાં જો ને તો ખબર પડી જાય સત્સંગ હતો પણ આથમી ગયો છે. સમજાણું? સૂરજના તમે ગમે એટલા વખાણ કરો પણ સૂરજ તો તમને કામ ક્યારે લાગે? સૂરજના માધ્યમથી તમે મોતીને પોરવી શકો પણ ક્યારે? ઈ સૂરજ પ્રગટ હોય તો, સૂરજ આથમી ગયા પછી તમે ગમે એટલા વખાણ કરો તો શું કામ ના કહો? એમ તમે 7 પેઢીના સત્સંગના વખાણ કરો પણ સત્સંગ આથમી ગયો છે. હવે ઘરની અંદર લસણ ડુંગળી ઊંધે માથે ટીંગાય, ઊંધે માથે ટીંગાડો, ઊંધે માથે લસણ ડુંગળી ટીંગાઈશ કહો, અને ઘરના ગમે ખૂણે બારીને ખૂણે ડોક્યું કરો તો ત્યાં પડીક્યું પડી જ છે, અને થોડી સસ્તી પડે એટલે જથ્થાબંધ બીડી ના લાટા ને લાટા લાવીને મૂકી દીધા કહો. અને એ કદાચ 7 ને 10 પેઢીનો સત્સંગ હોય તો પણ એ કેવો છે? આથમી ગયેલો સત્સંગ છે. એ આથમી ગયેલા સત્સંગથી કોઈ દી મોક્ષ થાય નહીં. અને હવે એમાં ઉપાર્જન કરવું કઠણ છે, એમાં ઉપાર્જન કરવું કઠણ છે, કારણ કે અહંકાર અંદર એટલો ભારો ભાર વજન ભરી દીધો છે કે મેં તો જૂના સત્સંગ અમારા બાપ દાદા હરિભગત હતા એમ ભગવાન સ્વામિનારાયણને મળેલા, એટલે એટલો બધો અંદર પાવર ભરાઈ ગયો છે અહંકારનો, કે જેને કારણે હવે એ ગમે તેટલી સાચી વાત હોય તો એને સ્વીકારવા પણ તૈયાર નથી. મોક્ષની કોઈ વાત ને હવે એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી. એક ગામમાં મેં ઘણા વર્ષ પહેલા વાત કરું, 12-15 વર્ષ થયા છે, ગામડે સત્સંગ કરાવવા ગયેલા અને પછી સાંજે સત્સંગ કરાવતા 10-15 વી દાદા બેઠા હતા, એમાં ચા ની વાત આવી. મેં કીધું દાદા ચા ન પીવાય, એટલે દાદાએ અમને કીધું સ્વામી ચા પાણી લેતા આવી કે ઘેરથી બનાવી કે ભૂકલી લેતા આવી. એમ કીધું આપણે ન પીવાય, અમારે ન પીવાય ને તમારે ન પીવાય. પછી ભીહ મારી મૂકો આજ બંધ કરો, હાલો આજથી ચા ન પીવી. તો ઘડીક ઘડીક માથું લાવ્યું, ના સ્વામી એમ નહીં એમ નહીં. થોડીક વધારે ભીહ મારી ને તો અમને કહે કે તમે તો કાલ હવાર નાના નાના સાધુ હાલ લેવા છો, ચાનો નિષેધ કરો છો ને ચાની ના પાડો છે, તો તમને શું ખબર પડે અમે મોટા મોટા શાસ્ત્રીને સેવેલા. આ તો મોટા મોટા શાસ્ત્રીઓ આવી ગયા છે અને મેં હારે બેના મંદિરમાં ચા પીધી છે, તમે કોણ ના પાડનારા? હવે બુદ્ધિ કેવી થઈ ગઈ, એ મગજ કેવો થઈ ગયો, રૂંઢ થઈ ગયો, કાચી મતી નો પાકી થઈ ગઈ ખરેખરી. ઈટ પાકી ગઈ, એમાં ગીંગોળા લાગી ગયા, ચોંટી ગયા. ઈટો પાકે તમે જોજો, એમાં તમે કાઢી નાખવી પડે, આમ ગીંગોળા ચોંટી ગયા અને ચણતરમાં ન હાલે. અને જો તમે લગાડો તો બાંગુ તાંગુ ચણતર કરી દી અને પછી પ્લાસ્ટરે ન લાગે, એ પાકી રૂંઢ બુદ્ધિ થઈ ગઈ, સમજાણું. એમાં કોઈ ફેરફાર થાય નહીં. માટે મહારાજ કે કાચી મોતી હોય અને સ્મૃતિ આદિકનું શ્રવણ કરે એવી બળભરી વાત સાંભળે તો એને જીવનની અંદર પ્રથમ ધર્મ પ્રવેશ કરે છે. અને જ્યારે ધર્મ વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેય ઉપજે છે. થોડીક નિયમ ધર્મની દ્રઢતા થાય ને અંતઃકરણ થોડુંક શુદ્ધ થાય, સમજાણું. અંતસ્કરણ શુદ્ધ થાય ને પછી એની ઉપાસનાની વાતની હા પડે છે. આ મહારાજ આવડા મોટા છે એવી હા પડે છે. બાકી કંઠી બાંધીને તરત એનો ઉપદેશ શરૂ તમે કરી દો, તરત ઉપદેશ શરૂ કરી દો કે આ મહારાજ તો સર્વોપરી ભગવાન છે, આના જેવું તો બીજું કાંઈ નથી. અરે સ્વામી વાતમ લખ્યું 33 કરોડ દેવતાઓ આના દર્શન કરવા જાય તો દર્શન થતા નથી. અરે નમસ્કાર કરીને તો માથાના મુગટના મણી ગહાય જાય તો આ ભગવાનની ઝાંખી એને થતી નથી. તો પછી તે હું ઘરમાં ભલામણા મંદિરની અંદર ભગવાન છે બીજું રાખ, કાઢ બધું બહાર. બોલું ઈ ન કાઢે, કંઠી કાઢ નાખે, ચાલો રાખો તમારી પાસે, તમારી પાસે મારી નથી જોતી. કારણ કે એનું અંતસ્કરણ મલિન છે, આટલી ભારે વાત એ પચાવી હકશે નહીં. પ્રથમ ધર્મ થોડો દ્રઢ થાય, અંતકરણ શુદ્ધ થાય, પછી એને ભારે વાત પચે. અને કેટલું સરસ મારે ઉપાસનાની દ્રઢતા થાય અને ઉપાસનાની દ્રઢતા થતાની સાથે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય સર્વે ઉદય થાય છે. ઉપાસના આવે એટલે પછી સર્વે વસ્તુ હશે. એવી રીતે એ ચારની ઉપજાનો હેતુ છે. ઇતિ વચનામૃતમ લોહિયાનું 9મું થયું આવ્યા 10મા ઉપરથી.